सर्व समर्पणनी भावना थी जे गुरु महाराज ना चरणों में समर्पित थाय छे एने साचू साधन सदगुरु आपे छे। ए साचा साधन वडे ज जीवनो उद्धार थाय छे। मन लई साधन करिए रे, स्थिर थईने साधन करिए रे, जे करिए ते मन थी करिए, हृदय पूर्वक करिए, एने साची श्रद्धा भक्ति थी करवानुं छे। मात्र औपचारिकता मानस ने कोई स्वाद नहीं आपी सके, कोई अनुभव के अनुभूति नहीं आपी सके। जे करिए स्थिर थई मन करिए, स्थिरता थी करिए, श्रद्धा पूर्वक शांति थी करिए, तो ए साधन माथी साचो आनंद मळशे। ए साधन माथी जीवननु साचु सुख, अपनु आत्मानु साचु स्वरूप अवश्य मळशे। आत्मधन लाध्यु रे, गुरुए कृपा की थी, गुरु महाराजे कृपा करी आत्मधन आप्यु, बीजू नहीं। आ धन ने कोई ना लूटे, नित नित बढ़त सवायो, पायो जी मैंने आत्मधन पायो, खर्चे न खूटे, चोर न लूटे, नित नित बढ़त सवायो। तो जे आत्मधन छे एने सदगुरु ज आपी शके छे, जगत नु धन नहीं आपे, भौतिक धन नहीं आपे। गुरु महाराज आपसे तो आत्मधन आपसे। आत्मधन लाध्यू रे, दुख दारिद्र्य टळ्यू। मानस पैसादार था एटले एनी गरीबी मटी जाए, एनु दारिद्र्य मटी जाए। ये छे ते दुनियावी लौकिक धन, व्यवहार नु धन छे। पण सद्गुरु महाराज जे साधन नु धन आपे छे, ए धन दुख दारिद्र्य टळ्यू। जीवन नी अंदर जे जे दारिद्र्य छे, जे गरीबी छे, ए मानस नी साची समझण नी गरीबी छे। भले मानस गमे एटलो बुद्धिशाळी होय, सब पैसा वाळो होय, सत्ता वाळो होय, पण साची समजण नु धन न होय तो साची समजण नु धन सद्गुरु आपे छे। तो सद्गुरु ए कृपा करीने जे आप्यु एना माटे अहिया पण संतोना सानिध्यमां सत्संगियोनी वच्चे जे महाराज कही रह्या छे कि साधन एकमात्र सदगुरु ज साचु साधन आपी शकशे। ये दुनियावी साधन नहीं होय, जेना वडे आ जीवनना जे दुख छे, जे पीड़ाओ छे, एनो नाश करी नाखशे। मीरानी माफक, हरिश्चंद्र नी माफक, नरसिंह मेहता नी माफक। एटले व्यवहारिक दुख तो आवे तो भले आवे, पण એ બધા દુઃખોની પરવા કર્યા સિવાય માત્ર ભગવત સ્મરણમાં લીન, એનું નામ છે દુઃખ દારિદ્ર્ય ટળ્યું। નરસિંહ મહેતાને ઓછા દુઃખ પડ્યા છે, મીરાને ઓછા દુઃખ પડ્યા છે, હરિશ્ચંદ્રને ઓછા દુઃખ પડ્યા છે, પણ એ દુઃખની જે પીડાની ગરીબી છે એને દૂર કરી નાખી। દુઃખની પીડા સહન કરવાની શક્તિ આપે, સામી છાતીએ સમર્પિત થઈને દુઃખને ઝીલી લે, દુઃખ દારિદ્ર્ય અટણી. માણસ દુઃખમાં દુઃખી થઈ જાય, સહન ન કરી શકે, એ રડે. એને બદલે દુઃખની અંદર ગાય, નાચે, આનંદ કરે, એનું નામ છે દુઃખ દારિદ્ર્ય અટણી. અહિયાં જે મહારાજે આપણને આટલું બધું આપ્યું કે લ્યો આ લેતા જાઓ, લઈ જાઓ, સંગ્રહી રાખજો, સાચવી રાખજો. જીવનની કોઈ પણ અવસ્થા, સ્થિતિ કે કોઈ પણ સમય એ કામ લાગશે છે. અને જે મહાપુરુષોના શ્રીમુખના ઉપદેશ હોય ને એ સાંભળી રાખ્યા હોય, પણ સમય આવે એનો એટલો બધો ભાવ જાગે, ઓહો મને આવું સમજાવ્યું તું, મને આટલું બધું ઊંચું આપ્યું તું, આજે હું કેટલો સુખી છું. બસ એ જે સમજણનું સુખ, એ જે સાધન વડે આપેલું સુખ સદગુરુ મહારાજે, અને ગુરુ મહારાજ આપશે તો તમારા અંદર રહેલું જે અંધારું છે એને દૂર કરવાનો પ્રકાશ આપશે, કે સદાને માટે તમે સાધક તરીકે જીવનમાં કોઈ અજ્ઞાનના અંધારામાં પાપ ન થઈ જાય. પાપ બધા એકાંત ને અંધારામાં થતા હોય છે. એટલે જ્ઞાનનો દીવો પ્રગટેલો હશે તો અજવાળું રહેશે સમજણનું, અને એમાંથી દુષ્કર્મ નહીં થાય એના વડે. એટલે ભક્તોએ પણ કેવું ગાયું છે, દીવો કરો રે દીવો કરો, દિલમાં દીવો કરો. બસ મારા અંતરની જ્યોત, મારા રુદિયામાં આપ પધારો, મારા રુદિયામાં આપ પધારો, મારી અંતરની જ્યોત પ્રગટાવો. ગુરુજી શું છે, જ્ઞાન રૂપી દીવો પ્રગટ્યો અને એમનું જે અજવાળું થયું. અજ્ઞાનમ ચ નિહત્ય વેદ વચસા દીપ પ્રકાશસ્કૃતા તમ નૌમિ પ્રતિપાલકમ શરણદમ દત્તમ હરિમ પ્રાંજલિ. વેદ વેદ વાક્ય દીપ પ્રકાશ તત્વમસી, તું બ્રહ્મ છું, તું આત્મા છું, તું શરીર નથી. આ પ્રમાણે જે સાધન આપ્યું, જે જ્ઞાન આપ્યું, એના વડે એને સ્પષ્ટ સમજાયું કે શરીરના દુઃખથી શા માટે રડવું મારે. હવે શરીરના દુઃખ સહન કરવાની શક્તિ આપે, ધૈર્ય કહેવાય એને. આવી પડેલી આપત્તિ કે દુઃખ કે રોગ વખતે માણસ ધીરજથી ભગવત સ્મરણ, આત્મચિંતન કરી એ દુઃખને વેગળું રાખે, દુઃખને અળગું રાખે, ત્યાં બેસ. મહાપુરુષો પોતાના સાધન ભજનમાં બેસે ને ત્યારે કાળ, જેને મૃત્યુ કહેવાય ને, એ મૃત્યુને બહાર બેસવું પડે. ભીષ્મ પિતામાં આટલી બધી બાણસૈયાની ઉપર કેટલા દિવસો સુધી સુઈ રહ્યા, કેમ? મૃત્યુ પર વિજય હતો, મૃત્યુ પાસે હતું, આજ જોડીને ઉભું રહ્યું હતું ભીષ્મ પિતાની પાસે, પડી શક્યું નથી. એટલે એ જે દ્રઢ મનોબળ મૃત્યુને પણ કાળને પણ બાર ઉભા રહેવું પડે. ડોંગરે મહારાજ કહેતા ને, કથાના મંડપમાં કાળને કોઈ બંધન નથી, કાળ કથાની બહાર હાથ જોડીને ઉભો છે. એટલે કથા વહેલી મોડી થાય તો એના માટે કોઈ બંધન નહીં. એમ તો એ જે મહાપુરુષો જ આવું કહી શકે કે જેને પોતાનો આત્માનુભૂતિ કરી લીધી છે એને દુઃખનું દારિદ્ર્ય ક્યારે પણ નડે નહીં, દુઃખની પીડા એને સ્પર્શે નહીં. તો એ મહાપુરુષો જયારે એનું જીવન એવું જીવાયું હોય, સાધન જે સદગુરુએ આપ્યું હોય અને એ પ્રમાણે એના જીવનનો એને કસ કાઢ્યો હોય, એટલે જેને ગુરુગમ સાંપડી ગઈ હોય તે એનું નામ ગુરુગમ કહેવાય. તો સદગુરુએ આપેલું એ જ્ઞાન શિષ્યને એના જીવનની અંદર જાગૃત કરવા માટે. અંધારું હોય તો ઊંઘ આવી જાય, પણ આપણે કોઈને ઉઠાડીને પછી લાઈટ કરી દઈએ એટલે એને ઉઠવું જ પડે. પણ જો ઉઠાડીને લાઈટ ના કરી હોય તો ફરી પાછો ઊંઘી જાય. એમ સદગુરુ પણ શિષ્યના હૃદયની અંદર પ્રકાશ કરી દે, જ્ઞાનનો પ્રકાશ. એટલે એને ઉઠવું જ પડે, જાગવું જ પડે. એ સ્વીનારે જ્ઞાનાંજન શલાકયા, આંખ ઉગાડી નાખે. એ જ્ઞાન છે સદગુરુનું આપેલું સાધન. અને સાધન ભજન જે આપે ને એને જો વળગી રહે, ગુરુને શબ્દે જે વળગ્યા તે વૈષ્ણવજન. એ વ્યાપક બ્રહ્મ પરમાત્મા વિષ્ણુના ભક્ત છે અને સ્વજન છે. ગુરુને શબ્દે જે વળગ્યા, કારણ ગુરુએ તો આત્મબોધ આપ્યો છે. ગુરુ મહારાજે આપ્યું છે આ સંસારના બંધનો છોડવા માટેનો બોધ આપ્યો છે. એમાં બંધાઈને પડી રહેવા વાળામાં કામ નથી કે ચાલો ભાઈ હવે જે મહારાજે આપણને છોડાવ્યા જ છે તો ફરી બંધનમાં પડવું નથી, એ ભાવ જાગ્રત રહેવો જોઈએ, મુક્ત મન. તો સાધનની અંદર આ શક્તિ રહેલી છે, એ બળ છે સાધનમાં, કે જે સમર્પિત થઈને ગયો, પોતાનું સર્વસ્વ મૂકી દીધું, જરૂર એને મુક્ત કરશે જ, બંધનમાંથી જરૂર છોડાવે છે. મારું ઋણ તમે છોડાવો રે, કેટલો સરસ ભાવ છે કે મને આ બંધનમાંથી મુક્ત કરો છે મહારાજ. તો એ સાધન ભજન એવું ઉચ્ચ શક્તિ વાળું હોય કે સાચી સમજણ આપી દે, અને સાચી સમજણ આપ્યા પછીથી ઘર પરિવારનો વ્યવહાર ઉપલગ કરે, અંદરથી ના થવા દે. પેલાના જમાનામાં કોઈ મૃત્યુ પામે ને ત્યારે મરસિયા ગાવા બોલાવે, તો માથું ઢાંકી અને ખોટે ખોટી તાળીઓ પાડે. જોયું હશે ગણાય આમાંથી. હા, પણ એ સાધન સતગુરુનું સાચું, તો એની અંદર દિલથી જે કરવાનું છે એ અંતઃકરણ પૂર્વક થયા કરે. ઉપલગ્યો વ્યવહાર એ પેલા એના જેવો, ઉપલગ્યો વ્યવહાર એ રીતે દેખાવનો પરિવાર સાથે રાખવાનો, અને અંદરનો વ્યવહાર આપણો આત્મા સાથેનો હોય. આસક્તિ બતાવવાની, મમતા બતાવવાની, સેવા કરવાની અને રાજી રાખવાના, પણ અંદરનું આપણું જે સ્થિતિ, આપણી સ્થિતિ અવસ્થા છે એ તૂટવી ના જોઈએ. બસ આ સાધન સદગુરુ આપે, અને એના માટે અહીંયા આગળી ચેતન થઈ સાધન કરીએ. મનને જડતામાં નહીં રાખવાનું, એને સ્થિર થઈને મન ધરીએ, ત્યાર પછીથી પછી આગળ કહ્યું કે ચેતન થઈ સાધન કરીએ. જે સાધન કરો, સાધન ભજન ઉપાસના, એ મન માત્ર એકલા મનથી નહીં, ચેતન થઈને આપણા પોતાના સ્વસ્વરૂપને અનુસંધાન કરીને પછી સાધન કરવાનું, કે જેથી હું શરીર છું એમ નહીં, હું આત્મા છું. શરીરથી હું જુદો ભિન્ન છું, તદ્દન ભિન્ન છું. મારું સ્વરૂપ આત્માનું સ્વરૂપ છે, આ સ્થૂલ છે તેવું નથી. જે સુખ દુઃખ ભોગવે છે, જે જન્મે છે ને મરે છે, એના કરતા હું પરછ, હું ચૈતન્ય છું આ શરીરનો, જે આ શરીરને ઉર્જા આપીને એનું સંચાલન કરે છે. અને શરીરની અંદર એ ચૈતન્ય આત્મા ન હોય તો શરીરની એક આંગળી એ સહેજ હલી નહીં શકે. તો અહીંયા જય મહારાજે કહ્યું, ચેતન થઈ સાધન કરીએ, જાગ્રત થઈને કરવાનું, અજ્ઞાન અવસ્થામાં નહીં. આમ બીજે વૃત્તિઓ ભટકતી હોય મન અને બેઠા એને કરતા એના જો એ નહીં, પછી એમાં તમે એકાગ્ર થઈ જાઓ સાધનમાં, પછી બીજી વાત નહીં કરવાની. એ સમય દરમિયાન બીજો વિચાર પણ નહીં કરવાનો, સ્થિર થઈને મન ધરીએ રે. શેમાં? ચેતનમાં, આત્માની અંદર. અને તે વખતે ભટકતા મને કામના સધે, જે સારું કામ છે એ મન સ્થિર ન થાય ત્યાં સુધી એ કામ પણ સારી રીતે પરિપૂર્ણ ન થાય. એટલે સૌથી પહેલા જે મહારાજે કહ્યું, સ્થિર થઈને મન ધરીએ, પછી ચેતન થઈ ને સાધન કરીએ. ચેતન થઈ સાધન કરીએ, જાગ્રત રહેવું પડે. વહેલા ઉઠ્યા હઈએ, નિત્ય નિયમ કરવા બેઠા હઈએ, શરૂ થાય પણ પછી આંખ મીચી જાય, બોલતા બોલતા પાઠ બોલતા હઈએ અને આંખ મીચાય એટલે પેલું બોલાવાનું ધીમું 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 અવાજે ધીમો થઈ જાય. જેમ પેલા વોલ્ટેજ ઓછા હોય અને બત્તીમાં થોડો થોડો પ્રકાશ આવે, એમ માળા ભજન સાધન પાઠ કરતા પેલું બોલાય ખરું પણ બોલાય, કેમ કે આ વોલ્ટેજ ઓછા પડ્યા, ઝોકું આવી જાય. તો કયું? ચેતન થઈને, જાગ્રત થઈને, સાવધ થઈને, એમાં આળસ થવી જોઈએ. આળસ કરીશું ને તો એમાં અંદર એટલો બધો એ પેસી જશે કે તમે એને કાઢી નહીં શકો. અને ઉન્માદ અને ઉદ્વેગમાં તો સાધન થાય જ નહીં, આળસમાં પણ ન થાય. ઉદ્વેગ હોય અને પછી કરવા બેસો જોઈએ, આવેગ હોય અને સાધન કરવા બેસો જોઈએ, આળસ હોય ને તો ઉન્માદ, ઉદ્વેગ, આળસ, ઈર્ષા આ બધા જ સાધન ભજનના અવરોધકો છે. જેને ઉબેટ કહેવાય ને, ગાડીઓ તો બધા ચલાવો છો, બમ્પ આવે ત્યારે કેવું થાય, તો કુદાડે, ધીમા પડવું પડે, એમાં બધા અવરોધો છે. સાધન ભજનના માર્ગની અંદર આ બધા છે. આપણને અરે આસક્તિ પણ એક અવરોધ છે. આસક્તિ એટલી જ અવરોધ નહીં, દ્વેષ પણ અવરોધ થઈ છે, જેને રાગ દ્વેષ અવરોધ રૂપ કહેવાય. કારણ જેટલો તમને પ્રેમ સતાવે ને રાગ, એટલો જ દ્વેષ પણ એના કરતા વધારે મિત્રો ઓછો યાદ આવે, પણ દુશ્મન વધારે યાદ આવે. એટલે રાગ દ્વેષ પણ એ આપણા જીવન સાધન પથની અંદર બમ્પ છે, અવરોધ છે. એટલા માટે જય મહારાજે કહ્યું કે ચેતન થઈને સાધન કરીએ, મનની જાગ્રત અવસ્થા હોવી જોઈએ. જ્યારે પણ આપણે આપણા નિત્ય સાધન ભજનના આસન ઉપર બેસીએ ત્યારે દ્રઢ થઈને કે એ સમય વખતે તો સહેજ પણ ઝોકું આવું, અરે તંદ્રા કે આળસ પણ ન આવી જોઈએ. એ આસન પર બેઠા છીએ, જેટલો સમય બેસો ને સ્વસ્થ ચિત્તથી કોઈ આળસ ની હળવાશ પણ નહીં કે આજે સુસ્તી છે એમ નથી. બેઠા સાધન ઉપર સાધન ભજન કરવા માટે એટલે તંદુરસ્ત મનથી, જાગ્રત મનથી, સ્વસ્થ મનથી જ થવું જોઈએ. સ્થિર થઈને મન ધરીએ અને ચેતન થઈ સાધન કરીએ. જે મહારાજ બહુ જાગ્રત કરે છે, સાધક તરીકે જેને આગળ વધવું છે એને માટેની બધી જ સૂચનાઓ એક એક પંક્તિમાં જે મહારાજ પોતાના શ્રીમુખે આપી રહ્યા છે. સૌ સત્સંગી સંતો ભક્તો જે મહારાજને સાંભળી રહ્યા છે અને કહ્યું, જ્યારે પણ જે કઈ સત્કાર્ય કરો ને સંતોષથી કરજો, અસંતોષ ન રહેવો જોઈએ. જો મનની અંદર અસંતોષ હશે, કોઈ પણ બાબતની કચવાટ હશે, તો પણ તમને સાધનની અંદર સારી રીતે પાર નહીં ઉતરવા. પાર શું? તમને સાધન કરવા જ નહીં દે ને. આ બધી મુશ્કેલીઓ છે અને એ ઉપાધિઓમાંથી નિવૃત્ત થઈને સારી રીતે ભજન કરવું હોય તો કઈ કે સ્થિર થઈને. એમાં આપણા વ્યવહારની પણ સ્થિરતાને, એ વ્યવહારને પણ એક બાજુ મૂકી દેવો પડે. પછી જેટલા વ્યવહારમાં સ્થિર થઈએ છીએ કમાવામાં કોઈ પણ કામમાં, એટલા જ સ્થિર આપણા સાધન ભજનમાં રહેવાનું. બહાર ગામ જવાની બધી જ તૈયારીઓ કરીએ, બેગ બધી જ કેટલી વ્યવસ્થિત કાળજીપૂર્વક કરીએ છીએ અને પછી નીકળીએ છીએ, એમ સાધન ભજનની તૈયારી પણ એવી જ રીતની હોવી જોઈએ, પરિપૂર્ણ. બહાર જવાનું હોય, બ્રશ મૂક્યું, ટૂથપેસ્ટ મૂકી, દવા બાકી રહી ગઈ, નાની નાની બાબતો, ટુવેલ બાકી રહી ગયો, નેપકીન મૂક્યો, તો જેમ એની આપણી કેટલી કાળજી હોય છે જવાની તૈયારી માટે, એમ સાધનના આસન પર બેસવા માટે પણ ચેતન થઈને, એટલે સાવધાન થઈને, બિલકુલ સાવધ થઈને, એ ચેતન થઈને સાધન કરવાની વાત આ રીતે કે વાહન ચલાવતા હોઈએ ત્યારે પણ કેટલા સાવધાન થઈને, કેટલા જાગૃત થઈને, કેટલા એક્ટિવ થઈને સાધન ચલાવીએ છીએ, ક્યાંક પડી ના જવાય, અકસ્માત ન થાય. જો અકસ્માતથી બચવા માટે આપણે આટલા સાવધ, તો એમ સાધન ભજનની અંદર પણ કોઈ વિક્ષેપનો અકસ્માત ન થઈ જાય. અને જ્યારે પણ ચેતન થઈને સાધન કરીએ, એટલે જ્યારે સાધન કરવા બેઠા હોઈએ ને ત્યારે મનને કહેવાનું કે મન અત્યારે આ સમય આના માટે છે, બીજો કોઈ વિચાર લઈને આવવાનું નહીં. થોડીક એને ટેવ પાડવી પડે, નહીતર તો તમને કશું નહીં કરવા દે. જેમ બાળકને કે એક નિશાળ જવાના આટલું લેસન કરવું જ પડશે, લેસન કરી નાખો ચાલો, એમ મનની સાથે પણ એ દ્રઢતાથી ને કે અત્યારે સાધનમાં બેઠા જ છે, આ સમય માત્ર સાધનનો જ છે, બીજા કશાય માટે નથી. માટે કોઈ દ્રશ્ય, કોઈ વિચાર અહીંયા ગાડી લઈને આવવાનું નહીં. અને હવે તો મનને બહાર બેસાડે, જાતું જરૂર બહાર, આવું કઠોર થવું પડે તો જ ચેતન થઈ સાધન કરીએ ત્યાં સુધી પહોંચી શકાય.